વાત જગતના જીવોએ આ પોતાના અનુભવથી આવો આત્મા હોય આવું ધ્યાન છે. અમને તો આમ થયું, કોઈને હાજરા હાજર વિમાન દેખાય છે, કોઈને દેવલોક દેખાય છે, કોઈને કઈ પ્રકારના દીવા દેખાય છે, કોઈને કેટલીય પ્રકારના કમળ દેખાય છે, કોઈને કોઈ પ્રકારના દેવ અને દેવી દેખાય છે. બસ આની અંદર જ અરે આત્મા તો આત્માના માર્ગથી આપણે ક્યાંય નીકળી ગયો. લાખ ગાઉનું છેટું છે અને આ તરંગમાંથી હેઠા ઉતરી એટલું સાચું છે, એટલું જ સારું છે, જીવનું કલ્યાણ છે. માટે કૃપાળુ દેવે કહ્યું કે ધ્યાન જ્ઞાની પુરુષની જો કૃપા ન હોય, બોધનો જો આધાર ન હોય તો ધ્યાન પણ તરંગ થઈ જાય છે. ગમ વિના આગમ નિરર્થક થાય અને સત્સંગ વિના ધ્યાન તરંગ થાય. ગમ જોઈએ આશયને પકડવાનો દ્રષ્ટિકોણ જોઈએ અને એને અનેકાંત દ્રષ્ટિથી અને સ્યાદવાદની અપેક્ષાથી વસ્તુના સ્વરૂપને સમજવા માટે જીવને એક અંતરદ્રષ્ટિ આનંદગંજીએ એને દિવ્ય નયન કીધા છે કે આ વાતને પકડી શકાય. તારી પાસે આંખ હોય તો, પણ ચર્મચક્ષુ નહીં દિવ્ય ચક્ષુ હોય, દિવ્ય નયન હોય તો વાત પકડાશે. આ દિવ્ય નયન છે એને કૃપાળુ દેવે કહ્યું છે મનુષ્યપણામાં જાગૃત થતો સદવિવેક, પૂર્ણ વિવેક. એટલે વાતને એકાંતથી ન પકડે, મતથી ન પકડે, આગ્રહથી ન પકડે, પણ વસ્તુને વસ્તુ રૂપે જાણે. આનંદગંજીએ કહ્યું ને, વસ્તુ સ્વભાવે વસ્તુ જે કહે તે જગ વિરલા જોઈ. વસ્તુને વસ્તુ રૂપે પ્રરૂપણ કરે એવા તો જગતમાં વિરલા પુરુષો છે, એમ વસ્તુને વસ્તુ રૂપે સમજે એવા પણ વિરલા જ છે.
એહ પરમ પદ પ્રાપ્તિ નો કર્યો ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનો રથ રૂપ જો, તો પણ નિસ રાજચંદ્ર મન ને રહ્યો, પ્રભુ આજ્ઞાએ ખાશું તેજસ્વરૂપ જો, અપૂર્વ અનુસર એવો ક્યારે આવશે.
છેલ્લી ગાથામાં આ પરમ કૃપાળુ દેવ કહે છે કે મેં તો 19 ગાથામાં પ્રયત્ન કર્યો છે, પણ સર્વજ્ઞની વાણી પણ જે વાતને પૂર્ણ રીતે કહી શકી નથી, તો અન્ય વાણીનું તો કોઈ મજા નથી, કોઈ તાકાત નથી. પણ કે છે કે સર્વજ્ઞએ એના જ્ઞાનમાં જે પદને દીઠું છે ને, એ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં તો એવો ધ્યાન યોગ આરંભ્યો છે, એ પદને અમારે પ્રાપ્ત કરવું છે. એ પદ કોઈ કલ્પનાનું પદ નથી, કોઈ જલ્પનાનું પદ નથી, કોઈ તર્કનું પદ નથી, કોઈ તરંગનું પદ નથી, પણ સર્વજ્ઞએ પૂર્ણ વિતરાગ પરમાત્માએ જે પદ પોતાના જ્ઞાનમાં દીઠું છે, સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા પછી એ પદ એને દેખાણું છે. એ પરમ પદ છે, એ હ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. મારા ધ્યાનનો વિષય, ધ્યાનના ઘણા પ્રકાર છે. 416માં કૃપાળુદેવ કહે છે ધ્યાનના ઘણા પ્રકાર છે, પણ સર્વથી શ્રેષ્ઠ એવો ધ્યાનનો પ્રકાર તો એ છે કે જે ધ્યાનમાં આત્મા છે. ધ્યાનનો વિષય આત્મા છે. નિર્વિકલ્પ આત્મ સ્વભાવ જ્યારે ધ્યાનનો વિષય બને છે ત્યારે જગતના વિકલ્પો સમાપ્ત થાય છે, આત્માનો વિકલ્પ સંકલ્પના રૂપમાં સ્થિત થયો છે. કારણ કે આત્મા અદ્રશ્ય નથી થઈ જતો, પણ આપણે તો શબ્દ લઈને બેઠા છીએ ને કે નિર્વિચાર થાય ત્યારે ધ્યાન લાગે, નિર્વિકલ્પ થાય તો ધ્યાન સાચું, પણ એ જગતની અપેક્ષા એ છે. નિર્વિચાર એટલે સંસારના વિચાર નહીં, આત્મવિચાર, કેવળ આત્મવિચાર. અને નિર્વિકલ્પ એટલે પોતાના સ્વરૂપ વિશે, એના શુદ્ધ સ્વરૂપ વિશે, એક પરમાણુના સ્પર્શ વિનાનો આત્મા, પૂર્ણ જ્ઞાન ઘન અને ચૈતન્ય ઘન છે. આ પ્રકારની આત્માના સ્વરૂપની નિર્વિકલ્પ ધ્યાન, આ ધ્યાનનો શ્રેષ્ઠ પ્રકાર છે, જેમાં વિકલ્પ પણ બધા વિકલ્પો સમાઈ ગયા છે, મન પણ ત્યાં સમાપ્ત થાય છે.
આવે જેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય.
અંતિમ પદની અંદર પ્રભુએ કીધું છે કે જેમ પોતે સૂર્યના પ્રકાશમાં એક રેખામાં આવતા પડછાયો સમાપ્ત થાય, એમ સંભાવમાં જીવ આવે એ સમયે ત્યારે પોતાનું મનનું સ્વરૂપ પણ જાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય એ ધ્યાનનો શ્રેષ્ઠ પ્રકાર છે. આવું ધ્યાન એ કરવા માટે જ્ઞાનીઓએ આપણને ધ્યાન યોગ કહ્યો છે. આ જે અષ્ટાંગ યોગ છે એમાં ધારણા, ધ્યાન અને સમાધિ, જેની ધારણા ખોટી એનું ધ્યાન ખોટું, અને જેનું ધ્યાન ખોટું એની સમાધિ ખોટી. એને આવી સાદી અનંત અનંત સમાધિ સુખ એને પ્રાપ્ત ન થાય જેના ધ્યાનમાં સંસારના વિકલ્પો છે, જેના ધ્યાનમાં મનના તરંગો છે. તરંગો આધારિત ધ્યાનમાં સમાધિનું સુખ પ્રાપ્ત ન થાય. અને આવું ધ્યાન એ કરે કે જેને સ્વરૂપની ધારણા જ જેની ખોટી છે, આત્મ સ્વરૂપની ધારણા જ ખોટી છે, એને આત્માનું સ્વરૂપ શું છે એ જ સમજ્યો નથી. જેને જીવાત્માના સ્વરૂપની ધારણા જ જેની ખોટી છે એનું ધ્યાન ખોટું, જેનું ધ્યાન ખોટું એની સમાધિ ખોટી. આ યોગના આઠ અંગની અંદર આ પાંચ સુધી પહોંચ્યો પણ છઠ્ઠાની અંદર અટકી ગયો, તો છ સાત ને આઠ આવા શુદ્ધ આત્મત્વ પ્રાપ્ત પુરુષના સાનિધ્ય વિના, એના બોધને પ્રત્યક્ષ અવધાર્યા વિના આ વાત પકડી શકાશે નહીં. એટલે ત્રણ યંગથી તો આપણે વચ્ચિત જ રહેશું, પછી ભલે ને યમ નિયમ સંયમ આ બધું જ કર્યું હોય, આસન પ્રાણાયામ અને પ્રત્યાખ્યાન, એને કૃપાળુ દેવે કીધું
વહ સાધન બારે અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પર્યો.
પાંચ યંગની અંદર આટલો એ નિષ્ણાત થયો છે, જપ જેપ તપે તપ ત્યો હિ તપે ઉરસે હિ ઉદાસીન લહી સબપે, કેવી કેવી એને તો સ્થિતિ કરી છે. મને પૌન નિરોધ સ્વબોધ કિયો, અરે આવા હઠયોગની અંદર ઊંધે માથે લટકાણો છે, કેટલા વર્ષ સુધી તપ કર્યા છે, એ પગે ઉભા રહીને કર્યા છે, કાનમાં ઘંટ લગાવીને કર્યા છે, હાથ આમ રાખ્યો છે ને કર્યા છે, ઉર્ધ્વ બાહુથી આતાપણા લઈને કર્યા છે, બધું જ કર્યું છે. ભગવાન કહે છે ધારણા હજુ ખોટી છે.
પાંચ અંગની અંદર એ પૂર્ણ થયો, યોગના પાંચ અંગ, અને છતાં કે છે બિન સદગુરુ કોઈ એનો ભેદ લહે, કંઈક હજુ બાકી છે. ધારણા બદલાવી નાખ, આત્મ સ્વરૂપને લે. આ જ્ઞાની પુરુષ એની ધારણા સ્પષ્ટ છે કે આત્મા જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં એહ પરમ પદ પ્રાપ્તિનો કર્યું મેં ધ્યાન મેં, એની ધારણા સાચી છે કે સર્વજ્ઞ એના જ્ઞાનમાં જે પદ જોયું છે એ જ મારું આત્મ સ્વરૂપ છે. અને એ આત્મ સ્વરૂપની ધારણા એની સ્પષ્ટ કેટલી છે તો એમણે એની આગળની ગાથામાં કીધું એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ અને અલકલંક રહિત અડોલ સ્વરૂપ જો. કૃપાળુ દેવે આ ધારણા તીર્થંકરના જ્ઞાનની બરાબર પકડી છે. આપણે જે 18 અને 19 ગાથા લીધી એ ધારણા છે કે સર્વજ્ઞ આ પદને કેવી રીતે જોયું છે, એ પદની પ્રાપ્તિનું મેં ધ્યાન કર્યું છે. ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. જુઓ આ જ્ઞાનીની નમ્રતા, જુઓ આની લઘુતા અને દીનતા. અને માન ક્યારેય ન આવે, કારણ કે દીન માન પ્રત્યે તો દીનપણાનું માન જો. આ દીનપણાનું માન સમજાય છે, આ એક લીટી સમજાય તો દીનપણાનું માન સમજાય. ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. અમે તો આનું ધ્યાન કર્યું છે પણ અમારું ગજું નથી હો. કઈ ભૂમિકાએ પહોંચેલો પુરુષ કેવળ જ્ઞાન લીધું કે લેશે? અજ્ઞાન નથી લથડેલો કોઈ આત્મા, જેવો તેવો આત્મા હોય એની દશા. જન્મ જન્માંતરનો યોગી જેને ભગવાન મહાવીરના સાનિધ્યનું જાતિસ્મરણ જ્ઞાનમાં આવું સાનિધ્ય એને અનુભવ ગમ્ય થાય એ પુરુષની દશા જેવી થવી હશે? આ દશાવાળો પુરુષ કહે છે કે મારું ગજું નથી. ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. મારો તો આ મનનો મનોરથ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એક ઈચ્છા છે, પ્રબળ છે. એક આ આત્માર્થ સિવાય, એક આ પરમપદની પ્રાપ્તિ સિવાય જગતમાં કંઈ જોઈતું નથી. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. આ દશામાં વર્તતો પુરુષ એણે તો નાની વયમાં, હજુ તો ઉંમરની અંદર 14 વર્ષ પણ પૂરા થયા નથી, ત્યાર પહેલા લખેલા બોધમાં એ લખે છે, જે મહાકામ માટે તું જન્મ્યો છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. હી નોઝ વોટ હી હેઝ ટુ અચીવ, હી નોઝ ફોર વોટ હી હેઝ કમ ઇન ધીસ વર્લ્ડ. એ દુનિયામાં શું કામ આવ્યો છે એ હેતુનું એને જાણપણું છે. હી વોન્ટ્સ ટુ કન્વે ટુ અસ. આ 21મી ગાથામાં શ્રીમદ રાજચંદ્ર કહે છે કે આ પદ દ્વારા મારે શું કહેવું છે જગતને? ધીસ ઇઝ ધ મેસેજ. એ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપજો. અને આ એનો મેસેજ, આ એની અંતરની સંવેદના, આ એના અંતઃકરણમાં રહેલી અતૃપ્ત ઝંખના, એની અભિપ્સા. જગતમાં ઘણા જ્ઞાનીઓ થયા છે પણ આવો વચનના યોગથી જાતે લખીને ગયા હોય અને પોતાની અંતરંગ દશાનું તાદૃશ્ય નિરૂપણ કર્યું હોય, આવું ચરિત્ર અનુપમ, અલૌકિક, અજોડ છે. આની જોડ ક્યાંય મળતી નથી, શ્રીમદની ક્યાંય જોડ મળતી નથી. અનન્ય છે. તત્વજ્ઞાનના ગ્રંથો ઘણા લખાયા છે પણ અંતરંગની વેદનાનું ત્રાદૃશ્ય ચિત્રણ અને પોતાના જ શબ્દોમાં શુક્લ અંતઃકરણથી વહેતી એ આ વચનોની ધારા અદભુત છે. એક એક શબ્દની અંદર કેવળ આત્માનું સામર્થ્ય જ પ્રગટે છે. વાણી પણ શબ્દના રૂપમાં આવી છે, પણ શબ્દના રૂપમાં આવી છે તો કે છે આત્માથી લૂંછાઈને આવી છે. આત્માના ચૈતન્ય પ્રદેશનો સ્પર્શ કરીને નીકળેલા ભાષા વર્ગણાના પુદગળ પરમાણુઓ જ્યારે મુખથી નીકળે છે અને હાથથી લખાય છે ત્યારે એ આખા પુદગળ પરમાણુ પણ સજીવ બની જાય છે. કૃપાળુદેવની વાણી એ ઇલેક્ટ્રીફાઈડ સ્પીચ છે. એને વાંચતા જણજણાટી થાય છે. જડને પકડીએ તો કાંઈ ન થાય, પણ જેમાં કરંટ આવતો હોય ને, તમે લખ્યું હોય કે હાથ લગાવતા જરા ધ્યાન રાખજો, કરંટ ઘણો છે. એમ વચનામૃત વાંચતા જો ભક્તિથી શુક્લ અંતકરણથી બેઠા હોય તો ત્યાં પાટિયું મૂકવું પડે કે ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોફાઈડ, ઇલેક્ટ્રોનિફાઈડ છે. ઇટ વિલ ગીવ એ કરંટ, ચેતનાની જણઝણાટીને રણઝણાટી બોલાવી દેશે, અલખને જાગૃત કરે એવી આ વાણી છે. સમર્થ, સબર, જીવંત, ભીગતી, ધબકતી, ધબકતી એવી આ વાણી છે. એના શબ્દે શબ્દની અંદર, એના અણુએ અણુની અંદર, એના પુદગળના અણુમાં એના ચૈતન્યના પરમાણુનું યોગબળ ભરેલું છે. યોગબળ યુક્ત આ વાણી છે. એટલે કે છે, ગાંધીજી લખે છે, જ્યારે સાંભળ્યું એને અપૂર્વ અવસરનું પદ, પછી તો ગાંધીને એને કૃપાળુદેવને મળવાનું થયું નહોતું. ગાંધી તો આફ્રિકા હતાના, પદ ત્યાં પહોંચ્યું હતું. એનું એને ઇંગ્લિશમાં ભાષાંતર કર્યું હતું ગાંધીએ, અને પછી ભજનાવલીમાં મૂક્યું હતું. પણ કે છે, ઓહો, આ વૈરાગ્ય જે એને ગાયો છે, આ વૈરાગ્ય તો મેં એના જીવનમાં 2 વર્ષ સુધી સાથે રહ્યો ત્યારે રોજના મારા પ્રસંગમાં બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં નિતરતો જોયો. મેં તો જોયો છે આ વૈરાગ્ય, જે કૃપાળુદેવે જે વૈરાગ્યને ગાયો છે. આ અવસ્થા એ જ્ઞાની તો આવી વૈરાગ્ય ભાવની નિતરતી મૂર્તિ છે, એની વાણીની અંદર આવું સત નીતરી રહ્યું છે, વૈરાગ્ય નીતરી રહ્યો છે, જીવનમાંથી સત નીતરી રહ્યું છે. સાધના અને સિદ્ધ દશા જે એને આત્મસિદ્ધિમાં સંક્ષેપમાં કીધી છે, એ સાધન દશા અને સિદ્ધ દશા શું એ અપૂર્વ અવસરની અંદર વિતરાગની વાણીમાં એને ઢાળી છે. સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ, એ સંક્ષેપ વાત છે. તો હવે વિતરાગની વાણીમાં સાંભળવી છે એ પર્યાય ભાષી શબ્દોમાં આ 26 પ્રકારના શબ્દ પ્રયોગથી 19 ગાથાઓની અંદર આ સ્વરૂપ શું છે એ કૃપાળુ દેવે અહીંયા મૂક્યું છે. વિતરાગ માર્ગની પરિપાટી એમણે સ્પષ્ટપણે અને વિશુદ્ધતાથી મૂકી છે, અને આ એમના અપૂર્વ અવસરની અંદર જે શબ્દ પ્રયોગ કર્યા એની અંદર આચારાંગ, દસ વૈકાલિક, ઠાણાંગ, સૂત્રકૃતાંગ અને ઉત્તરાધ્યાયની ગાથાઓ બધી સામીપ્યમાં છે. એટલું જ નહીં, ઉપનિષદના મંત્રો રમણલાલ જોશીએ લખ્યું છે કે અપૂર્વ અવસરનું કાવ્ય ભજનાવલીમાં હતું એટલે મેં એના ઉપર અભ્યાસ કર્યો. એ મહાન સાહિત્યકાર, અધ્યાત્મ સાહિત્યકાર છે રમણલાલ જે જોશી, એણે લખ્યું કે ત્યાર પછી એના એક એક લીટી ઉપરથી ચાલતા મને ખ્યાલ આવ્યો કે એ લીટીની અંદર ઉપનિષદના એક એક મંત્ર વાક્યો જાણે ગુજરાતી ભાષાની અંદર અને જૈન દર્શનની પરિભાષામાં કંડોરાયેલા હોય એ રીતે એમણે એનું વિશ્લેષણ કર્યું. ઉમાશંકર જોશી કહે છે કે આ કાવ્યનું કોઈ વિશ્લેષણ કે વિવેચન કે વિવરણ કરી શકવાની અમારી તો કોઈ ગુંજાઈશ નથી, તાકાત જ નથી. પંડિત સુખલાલજી કહે છે કે અહીંયા તો ફક્ત એમણે ગુણ શ્રેણીની જે વાત મૂકી છે એમાં આખી જૈન પ્રક્રિયાના જ્ઞાન સાથે ભાવોનું તાદાત્મ્યકરણ છે. અને એ લખે છે કે જૈન પ્રક્રિયા હોવાથી, પંડિત સુખલાલજી જેવો પુરુષ લખે છે કે જૈન પ્રક્રિયા હોવાથી અને ભાવની સર્વગમ્યતા આવવી શક્ય જ નથી. આ ભાવ એની સર્વગમ્યતા પકડાતી નથી. અરે, જેણે દર્શન અને ચિંતનના કેટલા ગ્રંથો લખ્યા, જેણે તત્વાર્થ સૂત્રના વિવેચનો લખ્યા, જે જૈન દર્શનની અંદર અધિકૃત વિવેચન શ્વેતાંબર ગ્રંથ હોય કે દિગંબર ગ્રંથ હોય, અને એણે લખ્યું, આત્મસિદ્ધિ વાંચીને લખ્યું કે ભક્તિભાવથી મારું મસ્તક ઝૂકી પડે છે, અને અપૂર્વ અવસર વાંચીને તો કહે છે કે આની અંદર તો આ ગમ્યતા આવવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. એની ભાવની સર્વગમ્યતા એ મુશ્કેલ છે, કારણ કે અહીંયા તો એણે જૈન પ્રક્રિયા અને ભાવનું તાદાત્મ્ય બંનેને એકરૂપ અને ઓતપ્રોત મૂકી દીધા છે. જે કૃપાળુદેવ કહે છે, શુષ્ક જ્ઞાનથી કાંઈ ન થાય અને કેવળ જડ ક્રિયાથી કાંઈ ન થાય, તો ઉમા સ્વામીજી મહારાજે જે કહ્યું તત્વાર્થિગમ સૂત્રની અંદર, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, ઈ જ્ઞાન અને તદ્રુપ ભાવ એ બંનેનું સંયોજીકરણ એટલે અપૂર્વ અવસર પદ સમજી લેવો. જેને જૈન પ્રક્રિયા શું છે, આત્મા ક્રિયા કરતો નથી, નહીં આત્મા ક્રિયા કરે છે, શુદ્ધિકરણની ક્રિયા આત્મા જ કરે છે, એ દેખાતી નથી પરિણામથી પરખાય છે. ભાવના તાદાત્મ્ય સાથે મન વચનના કાયાના યોગો જ્યારે જોય ત્યારે સમય સમય એમાં થતી અર્થ સંપન્નતા જે છે તેનાથી સમય સમયે એને અનંતા અનંતા ચારિત્ર પરિણામ પ્રગટતા જાય છે. સમય સમયે અનંતી ગુણ શ્રેણી નિર્જરા જ્ઞાનીઓને હોય છે. જ્ઞાનીઓ ક્ષણ માત્રમાં કોટી કર્મોનો ક્ષય કરે છે, કારણ જો આ પ્રક્રિયા ન હોય તો. આ પ્રક્રિયાને ભાવ તાદાત્મ્ય એ કૃપાળુ દેવ આપ્યો છે. અહીં દર્શનની વિશુદ્ધિ સાથે શુદ્ધ આત્માનું લક્ષ્ય છે, એટલે તો કૃપાળુ દેવ કહે છે કે અમારું ચિત્ત આત્મા સિવાય ક્ષણ પણ અન્ય ભાવને વિશે ક્યાંય પ્રતિબદ્ધતા પામતું નથી. અને અહીંયા તો જ્ઞાન અને પુરુષાર્થની ધારા વેવડાવી દીધી છે, અને છતાં કહે છે ગજા વગર, ગજા વગર અપેક્ષા એ કહે છે. કાળ પંચમ કાળ છે, કરાળ કાળ છે, કળિયુગ છે, હુંડા અવસર્પિણી છે, દીટ કાળ છે. કાળ આજે અનુકૂળ થાય એવો નથી અને દેશ કાળ પ્રતિકૂળ છે અને વિતરાગરો મત લોક પ્રતિકૂળ પડ્યો છે. કૃપાળુદેવ 708 માં કહે છે, વિતરાગોનો મત લોક પ્રતિકૂળ થઈ પડ્યો છે અને દ્રષ્ટિ રાગનું પ્રબળ સામ્રાજ્ય પ્રવર્તે છે. દ્રષ્ટિ રાગ મહાભયંકર રાગનું સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વરૂપ છે કે જ્યાં સ્વરૂપ ઉપર નહીં પણ કોઈ મત, પંથ, ગુરુ, કોઈ વ્યક્તિ એના મમત્વ, એના આધાર ઉપર જ જ્યાં આખી જીવની ધારણા હોય. તત્વ ગમે તેવા પારમાર્થિક હોય પણ આધાર જ ખોટો, તત્વ પારમાર્થિક, આધાર ખોટો. અને આધાર ખોટો હોવાને કારણે પરિણામ ખોટું, માર્ગની સ્પષ્ટતા એને કદાપી ન થાય. દ્રષ્ટિ રાગનું સામ્રાજ્ય પ્રવર્તે છે. કાળની દ્રષ્ટિએ કળિયુગ છે, ક્ષેત્રની દ્રષ્ટિએ ભરત ક્ષેત્ર છે, જ્યાં જ્ઞાનીઓએ લખ્યું છે કે આ કાળે કેવળ જ્ઞાન વિચ્છેદ થયું છે. એટલે ક્ષેત્રની દ્રષ્ટિએ પણ આજે અમને અનુકૂળતા નથી, સંગણ અમારા હીન છે. આ કાળના જગતના જીવોના સંગણ તણખલા જેવા છે. શું કહેતો, આપણે રાડું હોય ને, રાડું એની અંદર મખોલ જેવા, એવા હાલપાખડા, મલોખા જેવા. આ કાળનું આપણું દેહનું સંગ્રહણ કેવું છે? મનોખા જેવું. અને આ જ્ઞાનીઓનું ત્યારે વજ્ર જેવું સંગ્રહણ હતું અને હવે મલોખા જેવું થયું છે. હાલતા ક્યારે કયો સ્પેર પાર્ટ ખૂટી જાય અને હાથમાંથી પડી જાય તો ખબર ન પડે કે એકાદો પાર્ટ નીકળી ગયો છે. અને આવી રે કહીએ કે તમને ખબર કે મને ખબર ન પડી, આવા તો સ્પેર પાર્ટ ના હાંધા છે આપણા, થૂકના હાંધે બધું આખું શરીર ચોટેલું છે, બાકી વાતમાં માલ કઈ નથી. બિલોરી કાચ જેવા છીએ, ક્યારે હવારો પવનનો જકોરો આવે ને તોય નંદવાઈ જાય એવી સ્થિતિ છે. અને છતાં માંડ્યો છું, 10 વર્ષ સુધી હજી વાંધો નહીં આવે એમ મરી રહીશ. 10 વર્ષની માંડમાં 10 પળની પણ ભાન નથી. કરવાનું છે તે કરીને ચાલ્યો જા, પુરુષાર્થ હાથમાં લે, જ્ઞાની પુરુષનું શરણ લે, નિશ્ચયની અંદર આરૂઢ થા અને આ સુસ્થિત કરવા માટે આત્માને એની અંદર આવો યોગ મળ્યો છે મનુષ્ય દેહનો. આજે આટલો વિચાર કરી શક, પછી તો જો 13 ભાવમાં હેલો જઈશ તો આવો વિચાર કરવા જેટલી પાત્રતા પણ ક્યાંય તને મળશે નહીં. આવી પરિપૂર્ણતા માનવ દેહની મળી છે. આ પરિપૂર્ણતામાં પણ આ પૂર્ણ પદનો વિચાર તે ન કર્યો તો કે છે આવા દેહને અધિષ્ઠિત એવા આત્માને ધિકાર છે. જ્ઞાની કે છે ધિકાર છે. સંગ્રહણહીન છે, આયુષ્યની અલ્પતા છે, માટે કે છે કે આ મારું આ પુરુષાર્થ છે પણ ચારે બાજુના સંયોગો એમાં અમે આગળ વધી રહ્યા છીએ. એટલે કે છે છતાં પણ ગજા વગર છે મનોરથ, એટલે ઇટ ઇઝ અ ડ્રીમ, એક મનની કલ્પના છે. પણ શ્રીમદ રાજચંદ્રજી બીજો શબ્દ મૂકી દીધો કે તો પણ નિશ્ચય રાજચંદ્ર, ભલે મનોરથ રહ્યું, કોકને લાગે કે આ બધી તમારી વાત છે, મોક્ષની વાત આ કાળમાં કરવી નહીં, કળિયુગ છે ખબર નથી, ભરત ક્ષેત્ર છે ખબર નથી, આ કઈ મહાવિદે છે, શું આ વખતે સંગ્રહણ છે, તમને ક્યાં સંગ્રહણ મળ્યા છે, આવું બધું કરી અને જીવના પુરુષાર્થને પામર કરે એવા પંડિતોની આજે ભરમાર વચ્ચે આ પુરુષે શબ્દ કીધો કે આ મનોરથ નથી, નિશ્ચય છે. આ તો લાગે જગતના જીવોને મનોરથ જેવો, જગતના જીવોને મનોરથ રૂપ લાગે કે ઇટ ઇઝ વન ઓફ ધ, આ તો શેખ ચલીના વિચાર છે. અહીંયા કઈ આત્મા પમાય, હવે મોક્ષે જવાય, થઈ રહ્યું હવે તું મોક્ષે, તું અને મોક્ષ બની શકે એમ નથી. પણ અહીંયા કૃપાળુ દેવે એટલું અહીંયા ખૂબીપૂર્વક શબ્દ મૂક્યો છે, નિશ્ચય તો પણ નિશ્ચય રાજચંદ્ર મનની રહ્યો, પોતાનો નિશ્ચય છે. આ કાવ્યની અંદર આ એક જ કાવ્ય હશે કે જેની અંદર રાજચંદ્ર એમણે પોતાનો શબ્દ મૂક્યો છે કે જે દેહની અંદર આ પરિપૂર્ણ દેહમાં એને પૂર્ણ પદની પ્રાપ્તિનું લક્ષ્ય કર્યું, એટલું જ નહીં પણ લીધું. ઇટ ઇઝ ક્વેશ્ચન ઓફ નાઉ ટાઈમ, ધ ગોલ ઇઝ અચીવડ, ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ નાઉ. એવી સુધી એટલે કે છે નિશ્ચય
રાજચંદ્ર મનને લેહો. આ રાજચંદ્ર જે છે અહીંયા પોતાનું પણ સ્વરૂપ બતાવે છે, અને આવો જે રાજમાર્ગની અંદર જે ચાલનાર મુમુક્ષુઓ છે એના મન જો નિશ્ચય હોય તો થાય. આ બધું જ પ્રતિકૂળ હોય પણ એક વાત જગતમાં વિદ્યમાન હોય તો પણ આ નિશ્ચયને સાકાર કરી શકાય. અને તે વાત એટલે પ્રભુ આજ્ઞાએ ખાશું તે જ સ્વરૂપ જો. અમે તો કારણ કે ભલે કાળબળ પ્રતિકૂળ છે, ભલે ક્ષેત્ર પ્રતિકૂળ છે, ભલે અમારું આયુષ્ય અલ્પ છે અને ભલે અમારું સંગહીન છે, પણ અમે આશરો કોનો લીધો છે? પ્રભુની આજ્ઞા. અરે પ્રભુની આજ્ઞાએ અમે તે જ સ્વરૂપ થવાના. કયું સ્વરૂપ? જે પ્રભુનું સ્વરૂપ છે. જે પ્રભુનું સ્વરૂપ છે એ જ, જે સર્વજ્ઞએ એના જ્ઞાનમાં દીઠું છે એ જ, બીજું નહીં. તે જ શબ્દ મૂક્યો છે. આ તે જ શબ્દ કેટલો જબરજસ્ત અહીંયા સામર્થ્ય. આ શબ્દ તો જયારે એનો અર્થ લઈ ત્યારે ખબર પડે કે એક એક શબ્દની કિંમત કેટલી છે. તે જ સ્વરૂપ, બીજું નહીં. પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. જેના જીવનમાં પ્રભુ આજ્ઞા છે, જે જીવ આજ્ઞામાં છે એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે સ્વચ્છંદમાં છે એને કોઈ દી તરવાની કામના રાખવી નહીં, મુક્ત થવાની કોઈ દી કામના રાખવી નહીં કે આપણું કામ નહીં. સ્વચ્છંદમાં રહેલો જીવ ક્યારેય સંસાર સાગરને પાર કરી શકશે નહીં, પણ પ્રભુની આજ્ઞામાં રહેલો જીવ આજ નહીં તો કાલે પણ અવશ્યમેવ તે સ્થિતિને પ્રાપ્ત કરે. એવી આ સ્થિતિની અંદર કૃપાળુદેવે છેલ્લી ગાથાની અંદર લખ્યું કે તો પણ નિશ્ચય રાજચંદ્ર મને રહ્યો. તો પણ શબ્દ છો. ઇન સ્પાઇટ ઓફ ધેટ, પડકાર છે, હવે તો આહ્વાન છે, આત્મશ્રદ્ધાનો રણકો છે. તો પણ શબ્દનો અર્થ શું? કે બધી જ વસ્તુ તમને આ મનોરથ રૂપ લાગે, ગજા વગરની વાત છે આપણી. આપણે આ કામ નથી આપણું, છતાં કે છે પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. એવા નિશ્ચય બળ જેને વર્તે છે, જીવને ક્યારે નિશ્ચય આવ્યો નથી, સ્વરૂપની પ્રાપ્તિનો નિશ્ચય થયો નથી. જો નિશ્ચય થયે તો સ્વરૂપ દૂર નથી, એક તસુ પણ અસમીપ નથી. સત સત છે, સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ આ જીવનું દુર્ભાગ્ય એ જ છે કે એણે ક્યારેય જ્ઞાની પુરુષની આજ્ઞાએ પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો નિશ્ચય કર્યો નથી. આજ સુધી જગતના અભિપ્રાયથી કુછંદે ચાલવા માટે ચાલ્યો છે. સ્વચ્છંદ અને કુછંદ આ બે દોષ છે. એને જ્ઞાની પુરુષની શરણતા, એને વિતરાગનું આજ્ઞાધીનપણું એણે સ્વીકાર્યું નથી. અને એટલા જ માટે જૈન દર્શનની અંદર બધી જ સાધનાઓ થતી હોય, એ સાધનાની પરિપૂર્ણતા ઉપર હોય ત્યારે જીવમાં એક ભાવ જેને કીધો છે, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ. ગમે તે પ્રકારની પોતાની સ્થિતિમાં હોય તો પણ એ અરિહંતનું શરણું, એ સિદ્ધનું શરણું, એ સાહુનું શરણું, એ ધર્મનું શરણું, જે ધર્મ કેવળીએ ગાયો છે, જે ધર્મ સર્વજ્ઞએ ગૂંથ્યો છે, એ ધર્મનું શરણું. કારણ કે જીવને આ સંસારમાં ભવરણને પાર કરવા માટે જો કોઈ આધાર હોય તો તે આ વિતરાગના માર્ગનો છે. અને વિતરાગ પુરુષનો એક શબ્દ પ્રયોગ કૃપાળુ દેવે આપ્ત પુરુષ શબ્દ મૂક્યો છે. આપ્ત પુરુષ એટલે વિશ્વાસ કરવા યોગ્ય. આ બહુ ખામી છે. દુનિયામાં માણસો ઘણા છે પણ આપણે જેના ઉપર ભરોસો રાખી શકીએ એવા માણસ કેટલા? જેના ઉપર આપણે વી કેન બેંક અપોન, વી કેન ડિપેન્ડ અપોન, એવું આશ્રય સ્થાન દુનિયામાં ખરું? કેટલીય વાત એવી છે કે ઘરનાને પણ કહી શકાતી નથી, કેટલીય વાત એવી છે કે જીગરજાન દોસ્તને પણ કહી શકાતી નથી, કેટલીય વાત એવી છે કે સમુદાયમાં પણ કહી શકાતી
નથી. આ જીવને ક્યાંય આશરો કરો, એવો કોઈ આપ્ત પુરુષ, એવો કોઈ આપ્ત જીવ, એવો કોઈ આપ્ત એવું ખરું નિશ્રા કે જેમાં એ જીવ કહે કે હું આ એને કહીશ અને એની પાસેથી મને માર્ગદર્શન મળશે અને એ મને છોડાવે. આ ગુરુ અને આ પરમાત્મા, જે ગુરુ છે એ પરમાત્મા સમાન જ છે, એવા ગુરુ સિવાય આ જીવને કોઈ બીજો આશરો નથી. તુજે વિના નહીં કોઈ આશરો. સાંભળો કથન, કોણ મારું ખરું, મારી વાત કોણ સાંભળશે પ્રભુ તારા વિના. અને સાંભળે તો ખરો, સાંભળવા વાળાનો ક્યાંક દુકાળ હતો, જે છે સાંભળવા બેઠો છે, પણ સાંભળીને શું કામ કરશે? સીધી ટેલિફોનની ઘંટડી વગાડશે કે તમે જાણ્યું, મને ખબર છે એને શું દુઃખ છે, શું મુશ્કેલી છે, એ કેવો ફસાણો છે, કેવો હેરાન થાય છે, બહારથી રૂડો રૂપાળો લાગે છે, બોલો અને કામ શું કર્યું. સવારે આપણે એને રવાત કરી અને સાંજે અકીલામાં પ્રસિદ્ધ થાય. આવા તો બધા ઉપર છેલ્લા પેટિયા જીવ બધા આપણને જેનો પનાળો પડ્યો છે એ 25 જગ્યાએ આપણી વાત પહોંચી જાય. આપણને એમ થાય કે અરે હજી હમણાં વાત કરી ત્યાં આને કહી દીધું, તો કે બધે કહી દીધું. એક વાંદરો હતો, એને જંગલની અંદર ઓલો સિંહ સૂતો હતો, એને બધું બહુ સાંભળ્યું હતું કે આ સિંહ તો જબરજસ્ત વનનો રાજા કહેવાય અને આ મહાસમર્થશાળી, આની સામે કોઈ આંખ ઊંચી ન કરે, અને આખરે જાત તો વાંદરા નહીં, એટલે આને અડપલું હોય જુ, એટલે એને ઓલા સિંહને તમાચો મારી દીધો. હવે તમાચો માર્યો તો માર્યો, પણ ઓલો જબરજસ્ત ઘુરકવા માંડી ગયો સિંહની ગર્જના, અને ગર્જના થઈ તો થર 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 ધ્રુજવા માંડ્યો, જાય ભાઈગો જાય ભાઈગો જાય ભાઈ. પણ સિંહની છળાંગ જોયું કે હવે શું કરવું, ક્યાં જવું. એક છાપું હતું ને, છાપું આમ ઉગાડીને બેસી ગયો, છાપું ઉગાડીને બેસી ગયો. સિંહ જ્યાં પહોંચ્યો, સિંહ ગોતે છે વાંદરાને, આમ તાપ મારે છે તો છાપું હેઠું પડી જાય છે કે તે અહીંયા કોયલા વાંદરાને જાતો જોયો છે, તો કયો જેને તમને તમાચો માર્યો એ. લે ખબર પડી ગઈ બધાને, તો આ છાપામાં આવ્યું છે, છાપામાં આવ્યું છે. સિંહ શર્મિંદો થઈને વયો ગયો, એને ભારે કરી ગયો. આ વાંદરો તો ભાગી ગયો, તમાચો મારી ગયો, એનું દુઃખ ભૂલાઈ ગયું, પણ જગતાખાને ખબર પડી ગઈ એનું દુઃખ મારી દઈએ. આપણે કોકને દુઃખ કહેવા ગયા અને મૂર્ખનો જામ ચારે બાજુ છાપામાં કહી દીધું, હો જવાને કહી દીધું. વાંદરા જેવા જગતના જીવો એમાં આપ્ત પુરુષનું સરણું શોધવું મુશ્કેલ છે, દુષ્કર છે. જ્ઞાની પુરુષ કહે છે કે આવ જ્ઞાનીને શરણે આવ. જીવ જયારે જ્ઞાનીના શરણે આવે ત્યારે એને કોઈ પણ પ્રકારનો સંશય રહેતો નથી, કોઈ પણ પ્રકારનો ભેદ રહેતો નથી, કારણ કે એ અભય છે. નમો જીણાણમ જીય ભયાણમ, આ તો અભયનો દાતા છે, અભયને પામ્યો છે અને જગતના જીવોને અભય આવે છે. એવા આપ્ત પુરુષ, પ્રાપ્ત અને આપ્ત, શરણું લેવું તો પ્રાપ્ત અને આપ્તનું લેવું. તીર્થંકરને આગમકારોએ આપ્ત પુરુષ કીધા છે, પરમ કૃપાળુ દેવ પણ જ્ઞાની પુરુષને આપ્ત પુરુષ કહે છે. આપણે પણ આ પ્રકારે નિશ્ચય રાજચંદ્રને મનને રહો પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ છું, આ સાંભળીને પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરીને વિતરાગનો માર્ગ મળ્યો છે, જિનેશ્વરનો માર્ગ મળ્યો છે, જૈન કુળ છે, આર્ય દેશ છે, એવા અનુકૂળ સંયોગો ચારે બાજુ, બધી પ્રતિકૂળતા જોવા જતા છતાં પણ આના જેવી અનુકૂળતા જગતમાં ક્યાંય નથી, ક્યાંય નથી. દુનિયા ફરી વળજો, ક્યાંય કોઈને પોતાના સ્વરૂપની વાત સાંભળવા મળતી નથી. જગતના જીવો મૂંઝાય છે, સમૃદ્ધિના રોગથી પીડાય છે, અજંપો છે. તે સમયે આવો માર્ગ હળવા થવાનો, આવો માર્ગ પવિત્ર થવાનો, આવો માર્ગ કર્મથી નિવૃત્ત થવાનો મળવો દુષ્કર છે. ન ભૂતો ન ભવિષ્યત, વિતરાગ સમો દેવ રાજચંદ્ર સમો ગુરુ, ન ભૂતો ન ભવિષ્યતિ. વિતરાગ જેવો, મહાવીર જેવો દેવ નહીં મળે, શ્રીમદ રાજચંદ્ર જેવો નિર્ગ્રંથ ગુરુ નહીં મળે. જેને કેવળ જ્ઞાન લીધું કે લેશે એવો પુરુષ, એણે કહ્યું છે કે આ અમે ગજા વગરની વાત કરી છે અને એની વાત પણ મેં પણ ગજા વગર કીધી છે. મારી કોઈ શક્તિ નથી, કોઈ સામર્થ્ય નથી,
કોઈ તાકાત નથી, પણ અપૂર્વ અવસર હાથમાં લીધો. ગયે વખતે આત્મસિદ્ધિ લીધી હતી, આટલો બોજો નહોતો લાગ્યો, પણ અપૂર્વ અવસરની ગાથાએ ગાથાએ સખત બોજો લાગ્યો છે. આ વાતને, પ્રભુની વાતને હું કેમ કહી શકીશ? આ શબ્દો, આ પદની આખી રચના, આ ગજા વગર વાત કીધી છે. જ્ઞાનેશ્વરની આજ્ઞાથી વિરુદ્ધ કહેવાતા સ્વાધ્યાયની અંદર મોહવશ, પ્રમાદવશ, અજ્ઞાનવશ કંઈક ક્ષતિ થઈ હોય, કંઈ ઉણપ આવી હોય, તો ઉણપ મારી છે એને ભૂલી ગયો. અને આ પદની અંદર, શ્રીમદના બોધ વચનની અંદર, શબ્દે શબ્દની અંદર જે આત્માનું સામર્થ્ય છે, એ સામર્થ્યના આધારે, એ જ્યોતના આધારે, એ ચિનગારીના આધારે આપણે આપણા સામર્થ્યને પ્રગટાવીએ, એ પરમ પુરુષને ઓળખીએ અને શ્રીમદના બોધ બળને જીવનમાં વધારીએ. જેટલું બોધ બળ જીવનમાં વધશે એટલો મારો ને તમારો માર્ગ ટૂંકો છે. નિશ્ચય તો આપણે પણ એ જ પરમપદનો કરવો છે જે શ્રીમદે કર્યો છે. જે નિશ્ચય રાજચંદ્રના મનને છે, પ્રભુને આપણે કહીએ વંદન કરતા કે અમારા મનમાં પણ હવે બીજો નિશ્ચય નથી. તમારું ગજું નહોતું તો અમારું ગજું નથી પ્રભુ, પણ નિશ્ચયમાં તો અમે ને તમે એક છીએ. તમારો નિશ્ચય ભલે ગમે તેવો હોય, પ્રબળ છે, અમારો પણ પ્રબળ છે. તમને પણ પ્રભુ આજ્ઞાનું શરણ છે, અમને પણ પ્રભુ આજ્ઞાનું શરણ છે. ભવો ભવ, જન્મો જન્મ અમને આ પરમાત્માનું વિતરાગના માર્ગનું શરણ હોજો એવી ભાવના સાથે, અને જે પદની સંતો સદા રાત્રિ દિવસ ધ્યાન કરે છે એ જ પદનો નિશ્ચય આપણા જીવનમાં સ્થાપિત કરવા આપણે એ અંત્ય મંગલની પ્રાર્થના સાથે આપણા આ સ્વાધ્યાયને વિરામ આપીએ. સુખ ધામ અનંત સુખ દિન રાત્ર રહે તદ ધ્યાનમહિ પર શાંતિ અનંત સુધામય જય પ્રણમો પદતે વરતે વરતે પ્રણમો પદતે વરતે. સત્પુરુષનો યોગ બળ જગતનું કલ્યાણ કરો, પરમ કૃપાળુ દેવ રાજચંદ્રજીનું યોગ બળ મુમુક્ષુ જગતનું કલ્યાણ કરો.